પૂજ્ય ભાઈશ્રીનું મુંબઈમાં શ્રી કડષ્ટિકા શ્લોક 175 ઉપર પ્રવચન.
આજથી 400 વર્ષ પહેલા રાજમંદિર અને રાજમંદિર થયા જૈન ધર્મ ના મંદિર હતા. રાજમંદિર એના ઉપર પોતે એક નાટક સમયસાની રચના કરી છે. આ એક શ્લોક ઉપર રાજમંદિરના જે શ્લોકો છે અને એની ટીકા વાંચ્યા પછી પોતાને ઘણો ભાવ ઉત્પન્ન થયો. એમાં વ્રજ ભાષામાં ચાલતી ભાષામાં એમને એક નાટક સમયસા રચના કરી. એમાં આપણે આ બંધ અધિકાર માં સૂચિ મુદ્ર કરો એનું સ્વાધ્યાય કરવું છે. શુદ્ધ વસ્તુ નું નિરૂપણ કર્યું, શુદ્ધ આત્મા નું નિરૂપણ આપે કર્યું, તો પણ કરીને એમ કહે છે ગ્રંથના કરતા શ્રી કુકુદાચાર્યનું નિરૂપણ તો આપે કર્યું છે, પણ ફરીને પણ કુકુદાચાર્ય ભગવાન વિશેષ પણ કરે છે. કેવા છે જેમને આવો પ્રશ્ન નમ્રત્વીને પૂછવામાં આવ્યો છે? પ્રશ્ન પૂછનારના ત્રણ પ્રકાર હોય છે. પ્રશ્ન જે પૂછે એ પ્રશ્નકારના ત્રણ પ્રકાર હોય છે. બીજો પ્રશ્નકાર એવો હોય છે કે પોતાનું જે જ્ઞાન નો ઉભાર છે એ બતાવવા માટે પ્રશ્ન પૂછે. એવો એક પ્રશ્નકારનો બીજો પ્રકાર છે. બીજો પ્રશ્નકારનો એવો પ્રકાર છે કે હું કહું છું તે સાચું છે, તમે કહું છું તે એમ ત્રણ પ્રકારના જીવો અનાદિ નથી. આજની વાત નથી, આ અનાદિ નો આવો પ્રશ્નકારના ત્રણ જીવો પ્રશ્ન પૂછનારા છે. એમાં અહીંયા જે આ પ્રશ્ન પૂછે છે એ પેલા નંબર નો જીવ છે. જીવનો આવો પ્રશ્ન નમ્રતાથી પૂછવામાં આવ્યો છે, કેવળ પોતાના સમાધાન માટે. કેવળ પોતાને સમજવા માટે, પોતાના હિત માટે પોતાની મૂંઝવણ અંદર વર્તે છે, એ મૂંઝવણ ટાળવા માટે કષ્ટ કરે છે. એમને આવો પ્રશ્ન નમ્રતાથી પૂછવામાં આવ્યો છે. હવે પ્રશ્ન કેવો પૂછે છે શિષ્ય? કેવો પ્રશ્ન? ઓહો સ્વામી, જો પ્રશ્ન પૂછનારને કેટલો બહુમાન અને વિવેક હોય છે. ઓહો સ્વામી, હે પ્રભુ, મને મૂંઝવણ થઈ છે અને હું આપને પ્રશ્ન પૂછું છું, એમાં એટલી ખાતરી લઈને આવ્યો છું કે હું ઠેકાણા સર પ્રશ્ન પૂછું છું અને મને ઉત્તર આવશે સાચો જ આવવાનો છે, એટલી શ્રદ્ધા રાખીને હું પ્રશ્ન પૂછું છું. ગમું છે આમાં પ્રશ્ન પૂછનાર ને વિવેકપૂર્વક પ્રશ્ન પૂછે છે નમ્ર થઈને, અને એટલું એને શ્રદ્ધાંત છે અથવા લઈ આવ્યું છે કે હું જે પ્રશ્ન જેને પૂછું છું એની પાસે મને ઉત્તર સત્યાર્થ મને મળશે, મારું સમાધાન પણ થઈ જશે. આટલું તો એ પાત્ર થઈને પ્રશ્ન પૂછે છે. હે ઓ સ્વામી, અશુદ્ધ ચેતના રૂપે રાગ દ્વેષ મોહ ઇત્યાદિ અસંખ્યાત લોક માત્ર વિભાવ પરિણામ અશુદ્ધ ચેતના રૂપ છે, ઉદ્ગલના પરિણામ છે એમ પ્રશ્નકારે પ્રશ્ન કર્યો નથી. મારા પરિણામ વર્તમાનમાં અશુદ્ધ છે, સરકાર એમ કે છે કે વર્તમાનમાં મારા કળશ 174 છે, 174 મને સમય થયું નથી, મને ભાવ પણ ત્યાગ કરે છે સમયે સમયે, એ નવા જગતના બંધ નો હેતુ થાય છે એવા મારા પરિણામ મારી દશામાં અશુદ્ધતા છે. એક વાત. બીજી વાત કે ચેતના રૂપ છે એ ઉદ્ગમના પરિણામ છે એમ કહીને હું પ્રશ્ન નથી પૂછતો, પણ આ કર્મ ચેતના અને કર્મ ફળ ચેતના મારી દશામાં અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા ભાવો છે, અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા પરિણામ છે એમ પ્રશ્ન પૂછતો નથી. અશુદ્ધ ચેતના રૂપ કર્મ ચેતના અને કર્મ ફળ ચેતના પાછળ ચેતના શબ્દ લાગ્યો, કર્મ ચેતના અને કર્મ ફળ રાગ ને કર્મ ચેતના સિવાય અને રાગ નું ફળ જે દુઃખ છે તેને કર્મ ફળ ચેતના કહેવાય, એવા અશુદ્ધ ચેતના નું પરિણામ મારી દશામાં થાય છે. અશુદ્ધ ચેતના રૂપ છે અસંખ્યા લોક માત્ર વિભાવ પરિણામ. શું કહ્યું? મારી દશામાં પ્રભુ અનાદિકાળથી હું પોતે સ્વતંત્ર અપરાધી થઈને હું મારા આત્મા નો આશ્રય નહીં લેતો, કર્મનો આશ્રય સ્વતંત્ર કોને લેતો? મારી દશામાં અનાદિકાળ પૂછતા છે. ચેતના નું પરિણામ છે કે રાગ દ્વેષ મોહ ઇત્યાદિ ભાવ કર્મ મારી દશામાં ઉત્પન્ન થાય. એવા લોક માત્ર વિભાવ પરિણામ છે. અશુદ્ધ કહ્યું, ચેતના નું કહ્યું, વર્તમાન જે સ્થિતિ છે એમાં પર્યાયમાં શું વર્તી ગયું છે એનો સ્વીકાર કરીને એ પ્રશ્ન કરે છે. એ વિભાવ પરિણામ તે ચેતના પરિણામ પણ થાય છે અને રાગ દ્વેષ મોહ નો વિસ્તાર છે અને એ વિભાવ ભાવ છે. આત્મનો સ્વભાવ નથી, વિભાવ બંધ થાય છે એમાં જીવિત કારણ થાય છે રાજવિષોના પરિણામ. એક કર્મબંધ ના કારણ છે એવું આપે કહ્યું. મેં સાંભળ્યું, આપે ફરમાયું, મેં વાત સાંભળીને એમ છે એમ મેં જાણ્યું અને એવી સ્થિતિ છે એમ માન્યું પણ ખરું. એવા છે તે ભાવ. હવે જે વિભાવ ભાવ કયા રાજકોના પરિણામ એવા છે ભાવ. શુદ્ધ જ્ઞાન ચેતના માત્ર છે જે જ્યોતિ સ્વરૂપ જીવવાનું એનાથી બહાર છે, અતિરિક્તાધીન છે. શું કહ્યું? કે જીવની પર્યાયમાં એટલે કે મારા પરિણામમાં રાગ દ્વેષ મોહ થાય છે. જીવની દશામાં રાગદ્વેષના ભાવ થાય છે. જ્યારે રાગદ્વેષના ભાવ થાય છે ત્યારે એ ભાવ જીવથી ભિન્ન છે. જીવના પરિણામ કેવા? એ પરિણામ જીવથી ભિન્ન કેવા? પ્રશ્ન છે આચાર્ય ભગવાને પ્રશ્ન પોતે ઉઠાવ્યો છે. શિષ્ય નું નામ લઈને, શિષ્ય નું નામ લઈને આખા એક જગત નો આ એક પ્રશ્ન છે. પોતાનું સમાધાન માટે અનાદિ નો આ પ્રશ્ન ઉઠે છે. આચાર્ય ભગવાન ને ખબર હતી કે અજ્ઞાની જીવો ના પ્રશ્ન અનેક પ્રકારના ઉઠે ઉઠી શકે છે અને સમજવા માટે પૂછી શકે. પ્રશ્નકારના ત્રણ પ્રશ્નના જાત બતાવી, જાત પ્રશ્ન પૂછનારની ત્રણ મોટી જાત બતાવી. પેલા નંબર નો પ્રશ્ન છે પ્રશ્નકાર, હું મારે તો કેવળ મારું હિત કર્યું છે, હું કોઈના માટે પૂછતો નથી, મને મૂંઝવણ થઈ છે અને હું પાછો સ્વીકાર કરું છું કે મારી દશામાં વિખ્યાતવાદી રાજવેશોના પરિણામ એ અશુદ્ધ ચેતનાનું છે, એ પરિણામ છે, તે ભૂતગલના પરિણામ છે એમ સમજીને પૂછતો નથી હું. આ પરિણામ મારી ભૂલથી, મારા દોષથી, મારી પર્યાયમાં થાય છે. હવે પ્રશ્ન આગળ લંબાય છે, એ પરિણામ જીવની દશામાં થાય છે તો પણ શુદ્ધ ચિન્હ માત્ર તીર્થતા, શુદ્ધ ચેતના માત્ર જે જ્યોતિષું તેનાથી ભિન્ન આપે મને કહ્યું એનું હવે હું જરા ખોલીને મારે પ્રશ્ન કરવો છે ને, આપે મને કહ્યું સાંભળ્યું ને માન્યું કે વાત ઉપર આવી ગઈ તો મને એમાંથી પ્રશ્ન થાય છે કે એ રાગદ્વેષોને જીવના પરિણામ કેવા અને એ જીવથી ભિન્ન છે એમ આપ ફરમાવો છો કે હા એ ફરમાવો નંબર કે એવો સુંદર પ્રશ્ન બધાને સમજવા માટેનો છે. પણ આપ ફરી ફરી એમ કહો છો કે એ પરિણામ જીવની છે, એ શું એવું ને? કેવા ચેત ને ભાવ કારણ શુદ્ધ ચેતના માત્ર એવા ચેતને ભાવ સંદેશ આપણો બધું ગુજરાતીમાં લખેલું છે, ગુજરાતીમાં લખેલું છે તો અર્થ કે થોડુંક સમજવાની જિજ્ઞાસા રાખીને આ ઉગાડીને બરાબર રૂચિપૂર્વક સમજે તો સમજાય. હું ત્યાંનો ભાવ સમજાય એવા છે તે ભાવ શુદ્ધ ચિન્હ માત્ર અતિરિક્ત શુદ્ધ જ્ઞાનાનંદ પરમાત્મા નાયક ભાવ છે, એના ત્યાં સુવાનું ભાવ ભિન્ન છે. આ દેવ પુરુષ શાસ્ત્ર ની ભક્તિ નો રાગ આત્મા છે. આ વ્યવહાર ત્રણના પરિણામ અશુદ્ધ ચેતના રૂપ છે તો પણ શુદ્ધ ચેતના થી ભિન્ન છે. આ પાંચમા આવૃત ના પરિણામ વિભાવ ભાવ છે તો પણ એ શુદ્ધ આત્મા થી ભિન્ન છે. ક્યારેક એક છે ક્યારે પર્યાય ઠંડી થઈ જાય પછી પ્રશ્ન નો ઉઠે, પણ પાણી ઊંડું છે ત્યારે પાણી ઠંડું છે, પાણી ઊંડું નથી. અને ઊંડી પર્યાય પ્રગટ થઈ છે એનું ઉપાદાન કારણ શીતળ પાણીનો સ્વભાવ નથી. એનું ઉપાદાન કારણ તો સમયની ઉષ્ણ પર્યાય એ ઉપાદાન કારણ છે, ધિકારી સ્વભાવ એનું કારણ. આત્મા જ રાગ નું કારણ છે, હું કારણ છું, હું જ કારણ છું, હું કરતા છું, એમ પર્યાય ની સાથે રાગ ની સાથે એક જ બુદ્ધિ ઘણી અનાદિ ની છે. કરીને સમજાવે છે એમાં એમ કહ્યું ભાઈ કે આ ભાવો છે તે ભાવો છે તો સ્વીકાર કર્યો, નથી એમ નહીં છે પર્યાયમાં છે. પર્યાયમાં દુઃખ આકુળતા છે તે દુઃખના પરિણામથી સુખમય આત્મા ભિન્ન છે, સુખમય આત્માથી દુઃખના પરિણામ ભિન્ન છે. ક્યારે કે પર્યાયમાં દુઃખ છે ત્યારથી વાત ચાલે છે. શુદ્ધ જ્ઞાન ચેતના માત્ર છે જે જ્યોતિ સ્વરૂપ જે વસ્તુ તેનાથી અતિરિક્ત આટલી વાત આપે કરી કે જીવની દશામાં અજ્ઞાની દશામાં રાજવિષ્મો થાય છે, એક નવા કર્મ નું એ પરિણામ કારણ થાય છે, નિમિત્ત એ પણ સ્વીકાર્યું અને એ આત્માથી ભિન્ન છે એમ આપે કહ્યું. તો હવે એક પ્રશ્ન કરું છું, એક પ્રશ્ન હું કરું છું કે પ્રશ્ન કરતા પણ આચાર્ય ભગવાન છે, ઉત્તર આપે પણ છે. એક શિષ્ય નો સ્વાંગ ધારણ કરીને પ્રશ્ન મૂકે છે અને પછી એ ગુરુ પોતાનું સ્વાંગ ધારણ કરીને શિષ્યને પ્રશ્નનો જવાબ, ગુરુ પણ પોતે શિષ્ય પણ, પ્રશ્ન કરનાર પણ પોતે ને ઉત્તર આપનાર પણ પોતે છે, શિષ્યના મનમાં પ્રશ્ન આપીને સમજાવે છે. એ પ્રશ્ન હું કરું છું કે તે રાજવેશો અશુદ્ધ પરિણામોનું કારણ કોણ છે? હવે આ પ્રશ્ન ગંભીર ઉત્પન્ન થયો, અહીંથી ગંભીર પ્રશ્ન આવ્યો કે રાજવેશો જીવની પર્યાયમાં પરિણામમાં થાય છે, નવા કર્મનું બંધનું કારણ થાય છે અને એ જો જીવથી ભિન્ન હોય, એ પરિણામ જીવથી જો ભિન્ન હોય તો એ પરિણામનું કારણ કોણ છે? હવે એક પ્રશ્ન હું કરું છું કે પરિણામોનું કારણ કોણ છે? પરિણામ છે કાર્ય રૂપે, કાર્ય તો છે, થાય છે તો કાર્ય નો તો હું સ્વીકાર કરું છું, પણ આપે જયારે કહ્યું અત્યાર સુધી મને એમ ખ્યાલમાં હતું કે આ રાગ નું કારણ હું છું, રાગ નું કારણ આત્મા છે એમ મારા લક્ષમાં હતું, પણ જયારે આપે પ્રશ્ન કર્યો કે એ શુદ્ધાત્મા થી ભિન્ન છે, જો આપે શુદ્ધાત્મા થી ભિન્ન છે એમ ન કહ્યું હોત તો હું પ્રશ્ન ન કરાવ, કેમ કે એમ તો માની ગયો છું. પણ આપે જયારે એમ કહ્યું કે આ રાગદ્વેષો મિથ્યાસ્પદાને પરિણામ પર્યાયમાં થાય છે, એ પરિણામથી નવા કર્મ બંધ પણ થાય છે અને ઓલી એ શુદ્ધાત્માથી ભિન્ન છે, એ જયારે શુદ્ધાત્માથી આપ ભિન્ન કહો છો તો એ પરિણામનું કારણ કોણ છે? પ્રભુ સમજાવું, પણ એકલા કારણ થી હું નહીં, હું આગળ કહીને બે કારણ માંથી કાઢી, એક ઉપાદાન કારણ ને હું જો કારણ કહી દઉં રાજ નું કારણ કોણ, તો તમે તો સીધો ઉત્તર આપી દેશો કે રાજ ની ઉત્પત્તિ નું કારણ કર્મ નો ઉદય. પણ એક કારણ માંથી પણ હું બે કારણ કાઢું કે નહીં, ઉપાદાન કારણ કોણ ને નિમિત્ત કારણ રાજ ની પર્યાય થાય છે, કાર્યરૂપ તો છે, કાર્ય તો થઈ ગયું ને, એટલે કાર્ય કારણ વિના કાર્ય જો હોય તો એનું કોઈ કારણ હોવું જોઈએ. હવે જો એક કાર્ય થાય તો ભગવાને એના બે કારણ કયા છે? ઉપાદાન કારણ ને નિમિત્ત કારણ. કાર્યની નિષ્પતિ ઉત્પત્તિમાં એક ઉપાદાન કારણ ને એક નિમિત્ત કારણ ને ભગવાને બે કારણ કયા છે તો મારે બે કારણ જાણવા, મારે એક કારણ જાણવું નથી. કેમ આ પ્રશ્ન કેમ કરું છું કે જો આપે શુદ્ધાત્માથી મિથ્યાત્માના પરિણામ ભિન્ન કયા હોત અને અભિન્ન કયા હોત હું પ્રશ્ન ન કરાવ તો એ તો મને છે અનુભવમાં કે હું જ આ કારણ, મારા પરિણામ નું કારણ હું છું, એ તો હું માનું છું મને અનુભવ. એ પણ જયારે આપ કહો છો કે શુદ્ધાત્મ તત્વ થી આક્રમ તત્વ ભિન્ન છે તો એ ભાવ આક્રમ નું ઉપાદાન કારણ કોણ, નિમિત્ત કારણ કોણ? તે રાત્રે જુઓ શાંતિથી એકદમ વિચારવા જેવી ઊંડી વાત છે. પ્રશ્ન કરે છે કે જીવ દ્રવ્ય કારણ છે કે મોહ કર્મ રૂપ પરિણામ છે જે ઉત્તમ શરીર નો પિંડે કારણ છે. મારી દશામાં રાગ ઉત્પન્ન થયો છે એનું કારણ હું છું કે એનું કારણ કર્મ નો ઉદય છે? આપે મને કહ્યું એમાં મને આંખો તો થોડો લાગી ગયો છે કે આત્માથી એ પરિણામ ભિન્ન છે, એટલે જે ભિન્ન હોય એ એનું કારણ બની શકે નહીં. પણ મને હજી એ બહુ ગળે ઉતરતું નથી, માટે હું બે કારણ પૂછું છું કે એનું ઉપાદાન કારણ કોણ ને નિમિત્ત કારણ કોણ, જે કારણ છે કે કર્મ નો ઉદય કારણ છે. રાજકો કાર્ય કઈ કીધું, વિખ્યાતની પર્યાય ઉત્પન્ન થઈ ગઈ, વિખ્યાતની પર્યાય ઉત્પન્ન તો થઈ ચૂકી છે, હું સ્વીકાર કરું છું અને એને હું અશુદ્ધ ચેતના પરિણામ કરું છું. ત્યાં મને પ્રશ્ન બહુ થાય છે કે કાર્ય થયું તો એનું કારણ જીવ દ્રવ્ય છે, ના એક ભાવ છે, આશ્રમ નું કારણ જીવ તત્વ છે, તે રાત્રે પ્રશ્ન પર્યાવરણ કારણ કોણ છે? પ્રશ્નકાર પ્રશ્ન કારણ કોણ છે? જીવ દ્રવ્ય છે કે કર્મ નો ઉદય છે? એવું પૂછવામાં આવતા આચાર્ય ભગવાન ઉત્તર આપે છે. 175 વર્ષમાં આવે ઉત્તર આવે છે. આ તો 174 વર્ષ એવો પ્રશ્ન નો થયો. આખો વર્ષ છે ને એ પ્રશ્ન રૂપે છે. હવે એનો ઉત્તર 175 વર્ષમાં આવે છે. પ્રશ્ન કેવો હતો તેનો ઉત્તર આમ છે. હે સ્વામી, પ્રશ્ન કરનારે પૂછે, હે સ્વામી પ્રભુ, હે કરુણા સાગર, હું કઈ જાણતો નથી, અનાદિકાળથી હું આચાર ગતિમાં આચરી રહ્યો છું પ્રભુ. મારી દશામાં રાગદ્વેષ મૂળ થાય છે એ અશુદ્ધ ચેતના પરિણામ છે એમ પણ હું સ્વીકાર કરું છું, ભૂતગલના પરિણામ છે એમ હું આપને પ્રશ્ન પૂછતો નથી. વળી એ રાજદ્વેષના નિમિત્તે નવા કર્મના બંધ પણ થાય છે એ પણ સ્વીકાર્યું જાણ્યું નહીં. પણ આપે જે કહ્યું કે જીવ દ્રવ્ય જે ભિન્ન છે મિથ્યાત્વ પર્યાય, મિથ્યાત્વના પર્યાય જયારે થાય છે ત્યારે શુદ્ધ ચેતનાથી અતિરિક્ત છે પરિણામ. હવે જો ભીન છે આત્માથી એ ભીન છે રાજ, તો પછી રાજ નું કારણ કોણ? જો અભિન કયો તો હું કઈ પ્રશ્ન પૂછતો નથી, તો મારે પ્રશ્ન પૂછવાનો નથી, પણ કેવળ સમજવા માટે જિજ્ઞાસા પૂછ્યો છે, નરમ થઈને પૂછ્યો છે, હે સ્વામી કદમિતો ને, હે સ્વામી મને મૂંઝવણ થાય છે, કાર્ય તો છે, વિદ્યાર્થીની દશા છે, હું સ્વીકાર કરું છું, પણ એનું કારણ મને મળતું નથી. ઘણાને પૂછું મેં, ઘણાને મેં પૂછ્યું, પણ મને કોઈ ઉત્તર આપ્યો એમાં મારું સમાધાન થતું, એમાં મને કોઈ એમ કહ્યું કે આત્મજ્ઞાની ગુરુ બાગ બગીચામાં ઉતર્યા છે, ત્યાં આપની પાસે આવીને પ્રશ્ન પૂછું છું, પ્રભુ મને જવાબ આપો. જ્યારે ગુરુ પ્રશ્નનો ઉત્તર આપે છે, પ્રશ્ન થયો હતો તેનો ઉત્તર આમ છે, સાંભળ. પ્રશ્ન પૂછનારે જ્યારે પ્રશ્ન પૂછે ત્યારે ઉત્તર આવતો હોય એનું બરાબર લક્ષ રાખીને સાંભળે, એ વખતે એનો ઉપયોગ બહાર ન જાય કે આ અત્યારે આ પ્રશ્નનો ઉત્તર સાંભળું છું, પણ મેં ટાઈમ આપ્યો છે શાળાનો, પણ અત્યારે અખબારનું થઈ ગયા નહીં. નહીં જો એ પ્રકારે રીતે ઉઠે પંકજ, જેને દુઃખ ન થાય, ઘરે પણ હું આપે પ્રશ્ન, મેં પ્રશ્ન કર્યો અને આપ ઉત્તર આપો છો, તો હું એટલી જિજ્ઞાસા થોડું સાંભળું છું, તો મારું નથી કઈ આપની વાણીના જે ભાવ આવશે ને એને હું ગ્રહણ કરતો જાય, ઊંડાણથી ગ્રહણ કરીશ. મારે એક જ વખત સાંભળવું છે, ફરીથી મારે સાંભળવાની જરૂર નહીં પડે, કેવી રીતે હું સાંભળીશ? અને શ્રદ્ધા લઈને આવ્યો છું આપના પ્રત્યે, હું શ્રદ્ધા લઈને આવ્યો છું કે આપનું વચન સંકોચ કિરણ, આપનું વચન ને તીર્થંકર ભગવાન નું ગણતર નું વચન એક છે એમ સમજુ, એટલું તો શ્રદ્ધા લઈને પ્રશ્ન પૂછે કોને, કે જેના ઉપર શ્રદ્ધા હોય એને પ્રશ્ન પૂછવો જોઈએ, ઓળખાણ કરીને પ્રશ્ન પૂછે છે શિષ્ય કે આપ જ્ઞાની છો, આત્મ અનુભવી છો, આપને મારો પ્રશ્ન છે કે પ્રભુ આ રાગ થાય છે, મિથ્યાત્વની ક્રિયા સ્વીકાર કરવું છું, શુદ્ધ ચેતના પરિણામ છે કે ભૂતગલના પરિણામ છે, એ મારો પ્રશ્ન નથી, અને એનો અનુભવમાં મને દુઃખ થાય છે, પણ એ કર્મ ચેતના અને કર્મ ફળ ચેતના પરિણામ જે થાય છે એનું કારણ હું છું કે એનું કારણ કોઈ બીજું છે? હું એટલે આત્મા અંતાલી જાય એવો આ પ્રશ્ન છે, જો એને નજરમાં આવી જાય તો આ તો નજરનું કામ છે. પ્રશ્ન કર્યો તો તેનો ઉત્તર આમ છે, આ વખતે વસ્તુનું સ્વરૂપ સર્વ કાળે પ્રગટ છે. આ જે વસ્તુ છે એ સર્વ કાળે પ્રગટ છે. નાયક નાયક રૂપ 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 સર્વ કાળે પ્રગટ છે. છેને વસ્તુનો જે સ્વભાવ છે એ ત્રણે કાળ પ્રગટ છે. પ્રગટ થાય છે તે પર્યાય હોય, પ્રગટ છે તે વસ્તુ છે. આ વસ્તુનું સ્વરૂપ સર્વકાળે પ્રગટ છે. કેવો જે વસ્તુનો સ્વભાવ જે પ્રગટ છે સર્વકાળે છે જેને છે. કેવો જે વસ્તુનો સ્વભાવ ઉત્તર ચાલુ થઈ ગયો છે. ભલે થોડો વખત લાગે, ઉતાવળ પણ થાય, જલ્દી સારું લાગે, જલ્દી ઉત્તર આવે, સારું જલ્દી ઉત્તર આવે તો સારું એ પણ થાય. પણ ઉત્તર આપી દીધો. સાંભળ, તારા પરિણામ માં જે મિથ્યાત્વાદી ભાવ થાય છે એનું કારણ તારો આત્મ સ્વભાવ નથી, એનું કારણ તું નથી, તેનું કારણ તું નથી. તે તો છે રાજદેશના પરિણામ, પણ તું એનું કારણ નથી. તું માની બેઠો છો કે આ રાજ નું કારણ હું છું, આપણે વાત થઈ કે અનુસંધાન માં આ વાત છે. બધા જ્ઞાનીઓ નો એક મત હોય, ગમે તે જ્ઞાની ને પૂછો. એક જ જવાબ કોઈ પણ કાળે શું કહ્યું શબ્દ છે, કોઈ પણ કાળે પંચમ કાળમાં, છઠ્ઠા કાળમાં, ચોથા કાળમાં, કોઈ પણ કાળે જીવ દ્રવ્ય, અરે જીવ દ્રવ્ય જીવના પરિણામ નું કારણ નથી. એ વાત તે સાંભળી નથી મારે કેવી છે. કોઈ પણ કાળે આત્મા સંસ્કૃતમાં શબ્દ છે નથી. હવા ઠામ છે કે હવા ઠામ છે કે દ્રવ્યના પરિણામ નું કારણ બે પ્રકારનું છે. અવાર્તાં છે કે દ્રવ્ય જે છે એના થાય છે પરિણામ. દ્રવ્ય હોય એ પરિણામ વિના ન હોય, કઈ ને કઈ ના પરિણામ થાય છે. અહીંયા કેવા પરિણામ લીધા છે કે રાગ દ્વેષ મોહ રૂપે જે પરિણામ છે એ જીવ દ્રવ્યના પરિણામ છે. જીવ દ્રવ્યના પરિણામ છે એમ કીધું ને, એ પુત્તલના પરિણામ છે એમ કીધું. અને દ્રવ્યનું કારણ મેં પૂછ્યું પણ નથી. પ્રભુ મેં તો રાજરૂપે પરિણામ થાય એનું કારણ મારે પૂછવું છે. દ્રવ્યના પરિણામ નું કારણ બે પ્રકારે છે, એક જ પ્રકાર નથી એમાં. દ્રવ્યના જે પરિણામ થાય છે એમાં પણ બે પ્રકાર છે. એક પ્રકાર નથી, એના કારણ બે છે. એક ઉપાદાન કારણ છે અને એક નિમિત્ત કારણ છે. એક ઉપાદાન કારણ એ ઉપાદાન કારણ એટલે દ્રવ્યમાં અંતર્ગર્ભી છે પોતાના પરિણામ પર્યાયરૂપ પરિણામ શક્તિ. હું કહ્યું ઉપાદાન કારણ કોને કહ્યું અહીંયા? ત્રિકાળી ઉપાદાન કારણ જે છે રાગનું કારણ નથી. જો ત્રિકાળી દ્રવ્ય આ રાગનું કારણ હોય તો નિરંતર રાગ થયા કરે, પણ એ ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ તો કારણ નથી. પેલો ઉત્તર આપીશ, ત્રિકાળી દ્રવ્ય કારણ નથી. ઉપાદાન કારણ એક અને એક નિમિત્ત કારણ. હવે ઉપાદાન કારણ ની ચર્ચા ચાલે છે. રાગ જે પર્યાયમાં પ્રગટ થયો એના બે કારણ જોઈએ, એક ઉપાદાન કારણ એક નિમિત્ત કારણ. દ્રવ્યમાં દ્રવ્ય નહીં, એ રાગની પર્યાયનું ઉપાદાન કારણ દ્રવ્ય નથી, પણ દ્રવ્યમાં અંતર્ગર્ભી છે પોતાના પરિણામ પર્યાયનું શક્તિ એટલે યોગ્યતા, પર્યાયની યોગ્યતા. ઉડાણ ભણું પણ કામ થઈ જાય એવું છે કે દ્રવ્યમાં અંતર્ગર્ભી છે પોતાના પરિણામ એટલે પર્યાયરૂપ પરિણમન શક્તિ. તે તો જે દ્રવ્યની જે દ્રવ્યમાં હોય છે તેવો નિશ્ચય છે. ક્ષયત્રની વાત સરખી લાગુ પડે. અહીંયા હવે આત્મનો અધિકાર છે એટલે આગળ કે છે. હું કહ્યું કે ઉપાદાન કારણ સ્વીકારી દ્રવ્ય પર્યાયનું ઉપાદાન કારણ સ્વીકારી દ્રવ્ય નથી. પર્યાયનું ઉપાદાન કારણ એ દ્રવ્યમાં રહેલી અંતર્ગર્ભી પોતાના પરિણામ પર્યાયનું યોગ્યતા જે છે પડી છે અંદરમાં એ પ્રગટ સમયે સમયે બહાર આવે છે. એ પરિણતિ કર્મના ઉદયમાં જોડાતા રાગ ઉત્પન્ન થાય છે. તે તો જે દ્રવ્યની જે દ્રવ્યમાં હોય છે એવો નિશ્ચય છે. હવે નિમિત્ત કારણ, નિમિત્ત કારણ જે દ્રવ્યનો સંયોગ, નિમિત્ત કારણ એટલે જે દ્રવ્યનો સંયોગ પ્રાપ્ત થવાથી અન્ય દ્રવ્ય પોતાના પર્યાય ઉપરને છે. એ અન્ય દ્રવ્ય ઉદગમ તો એના પોતાના ભાવે પોતાને પર્યાય રૂપે બહારમાં અન્ય દ્રવ્ય પોતાના પર્યાય રૂપે પરમે છે. કર્મ કર્મ ના પર્યાય રૂપે પરમે છે. જળ કર્મ દ્રવ્ય કર્મ એના પર્યાય રૂપે એની સત્તામાં આત્માથી બહાર પરમે છે. તે તો તે દ્રવ્ય જે દ્રવ્યનો તે દ્રવ્યમાં હોય છે અને અન્ય દ્રવ્ય કરતો હતો નથી એવો નિશ્ચય છે. નિમિત્ત કારણ ની વ્યાખ્યા કરી, ઉપાદાન ની વ્યાખ્યા કરી, નિમિત્ત કારણ. હવે એનો દ્રષ્ટાંત આપે છે. જેની વાત થઈ છે
પર્યાય નું કારણ છે,
આ ક્ષણિક ઉપાદાન એ કઈ પર્યાય ક્ષણિક ઉપાદાન છે એ કારણ છે. ત્રિકાળી ઉપાદાન ખરેખર એ પર્યાય નું કારણ નથી. જો રાગ નું કારણ આત્મા હોય તો રાગ થયા. દરેક નાયક ભાવ રાગ નું કારણ નથી. તો રાગ નું કારણ શું છે કે ક્ષણિક ઉપાદાન એની પર્યાય ની સત્સમી ની યોગ્યતા છે. એક રાગ નું કરતા આત્મા નથી. રાગ નું કરતા રાગ એના સટકાર થી પરણે છે. પર્યાય કરતા કર્મ ના સટકાર ક્રિયા ના કાર્ય પર્યાય માં છે. રાગ નું કરતા રાગ છે. રાગ નું કારણ રાગ છે. ભગવાન આત્મા એનો કરતા ને કારણ નિશ્ચય થી વાત ચાલે છે. વ્યવહાર એ કારણ કહેવાય છે. પરમે છે માટે કરતા ને પર્યાય છે એનું કર્મ. પ્રભુ સાબળ ઉપાદાન કારણ ભગવાન આત્મા રાગ નું ઉપાદાન કારણ નથી. પર્યાય નું ઉપાદાન કારણ પર્યાય છે. પાછી એમાંથી પ્રશ્ન ઉઠે કે અપાદાન ને ધ્રુવ શક્તિ ને અનેક પ્રકારના પ્રસંગો એ છે કે એ બાહ્ય કૃત કુંભાર ચક્રટન ઇત્યાદિ નિમિત્ત કારણ કર્યું. બાકી માંથી ઘણું થાય છે. શુદ્ધ આત્મા અશુદ્ધ પર્યાય નું ઉપાદાન કારણ નથી. અશુદ્ધ પર્યાય નું ઉપાદાન કારણ પર્યાય નું કારણ પર્યાય છે. અને પર્યાય નું નિમિત્ત કારણ કર્મ નું ઉદય છે. ત્રિકાળી દ્રવ્ય કારણ જો વિખ્યાતની પર્યાય નું કારણ ભગવાન આત્મા થઈ જાય એક સમય તો એક સમય છે. સૌ સમય વિખ્યાત નો અભાવ થઈ શકે નહીં. માટે હું એનું કારણ નથી. હું આનું કારણ નથી તો દ્રષ્ટિ ગાયક પર પેલા હવે એમાં જીવ ની વાત ઉતારે છે. જીવ નો અધિકાર છે ને પ્રકારે જીવ નો કે કેવી રીતે જીવ દ્રવ્ય અશુદ્ધ પરિણામે મોહરાત્રી બને છે તેનું ઉપાદાન કારણ છે.
સમયસર કળશ ટીકા કળશ 174-175 ઉપર પૂજ્ય લાલુભાઈ નું પ્રવચન મુંબઈમાં.
સમજી શકો કે કર્મ ના ભોગનું કારણ
આ દૂર પર્યાયમાં થાય છે કૌન કરું કર્મ ચેતના ને કર્મ ફળ ચેતના. હું પ્રશ્નમાં એમ નથી કેતો કે આ પુત્ર ના પરિણામ છે, હું ચિરકાળ ચેતન ના પરિણામ છે એમ સ્વીકારીને પ્રશ્ન કરું છું. તો પણ આપે એમ કહ્યું કે રાગ ના પરિણામ આત્મા થી અતિરિક્ત છે, ભિન્ન છે, પાય છે, ભિન્ન છે, જુદા છે એમ જયારે આપ કહો તો પછી આ રાગ ની ઉત્પત્તિ નું કારણ એક કાળ માં બે પ્રશ્ન મારા છે. ઉપાદાન કાળ પણ મને આપ બતાવો અને નિમિત્ત કાળ પણ મને કૃપા કરીને ભેજો. એવો શિષ્ય નો સરસ પ્રશ્ન છે. દ્રવ્ય થી પર્યાય ભિન્ન છે, પર્યાય થી દ્રવ્ય ભિન્ન છે એમ જેને ખ્યાલ માં આવશે એને આ વાત ખ્યાલ માં. પ્રશ્ન કર્યો તો તેનો ઉત્તર આમ છે. આ વસ્તુ નું સ્વરૂપ સર્વકાળ પ્રગટ છે. આ વસ્તુ જે છે આત્મ વસ્તુ એનો સ્વભાવ સર્વકાળે પ્રગટ છે. કોઈ પણ કાળે ભૂત ભવિષ્ય વર્તમાન કોઈ પણ કાળે આત્મા સંસ્કૃતમાં કૌંસમાં છે. જાતુ એટલે કોઈ પણ કાળ, આત્મા એટલે જીવ દ્રવ્ય, જીવ દ્રવ્ય એટલે નાયક ભાવ શુદ્ધાત્મ તત્વ. શુદ્ધ નહી નો જે વિષય છે શુદ્ધાત્મા એના અહીંયા જીવ દ્રવ્ય કહ્યું. કોઈ પણ કાળે જીવ દ્રવ્ય પોતા સંબંધી છે જે રાગ દ્વેષ મોહ અશુદ્ધ પરિણામ તેમના કારણ પણ આ રૂપ પરિણમતું નથી. રાગ નું કારણ થઈને રાગ એનું કાર્ય થાય એ રૂપે આત્મા પરિણમતો. આમાં શું કહ્યું કે જળ કર્મ જે બંધાય છે, નવા જળ કર્મ બંધાય છે અથવા છ દ્રવ્યો પરમી રહ્યા છે જે આત્મા થી ભિન્ન છે, જે આત્મા થી પૃથક છે એવા છ દ્રવ્યના પરિણામના કારણે તો આત્મા કદી પરિણમતો એટલી તો જુદાઈ મારા ખ્યાલમાં આવી ગઈ છે. એટલે જળ કર્મ બંધાય એના કારણ રૂપે આત્મા પરિણમે છે એમ તો છે નહીં. પણ મારો પ્રશ્ન તો એમ છે કે જે પ્રમાણ જ્ઞાનની દ્રષ્ટિથી જોવામાં આવે તો મારા પરિણામમાં મલિનતા, અશુદ્ધતા, વિભાવ ભાવ, રાગ દ્વેષ મોહના પરિણામ થાય છે એ પોતા સંબંધી છે, પોતામાં થતા નથી પણ પોતાની દશામાં થાય છે એમ. પોતા સંબંધી જે છે સંબંધી છે એનો તો હું પ્રશ્ન કરતો નથી કે પ્રકૃત પદાર્થો છે છ દ્રવ્યો એનું હું કારણ થાઉં છું કે નથી થતું તે તો હું પ્રશ્ન કરતો નથી પ્રભુ. પણ વર્તમાનમાં મારી દશામાં જે રાગ દ્વેષ થાય છે તે પોતા સંબંધી જે છે રાગ દ્વેષ મોરૂપ અશુદ્ધ પરિણામ તેમના એટલે રાગના કારણપણા રૂપ આત્મા કોઈ કાળે ખંડતો નથી. ભૂત કાળે મિથ્યાત્મના પરિણામ પર્યાયમાં હતા. ભૂતકાળમાં ક્યારે પણ મિથ્યાત્મના પરિણામના કારણપણે ભૂતકાળમાં આત્મા પરિણમતો નહોતો. વર્તમાનમાં તારી દશામાં મિથ્યાત્મના પરિણામ છે ખરા, તે સ્વીકાર કરીને પ્રશ્ન પૂછ્યો છે અને એનું તો કારણ પૂછી ગયો તો સાંભળ. અત્યારે મિથ્યાત્મના પરિણામ તારી દશામાં છે, ત્યારે પણ તારો ભગવાન આત્મા એના કારણપણે થઈને પરિણમતો એનો કરતા થઈને પરિણમતો નથી, એનું કારણ થઈને પરિણમતો. એનું કારણ થઈને કરતા થઈને પરિણમતો હોય તો નિત્ય એ આત્મા મિથ્યાત્મના પરિણામનો કરતા થઈ જાય તો કોઈ કાળે એ મિથ્યાત્મના પરિણામનો ભાવથી તમે દર્શન પ્રગટ થઈ શકે, કોઈનો મોક્ષ ન થાય. જો બંધના કારણરૂપે પરિણમતો હોય તો નથી કાચે ને ભાવ બંધના કારણરૂપે ભગવાન આત્મા જો થતો હોય પરિણમતો હોય તો નિરંતર ભાવ બંધ થયા કરે કોઈ પણ જીવનો મોક્ષ થઈ શકે એવો સુંદર પ્રશ્ન છે. એને કે પોતા સંબંધી છે જે રાગ દ્વેષ મોહ અશુદ્ધ પરિણામ તેમના એટલે પુણ્ય પાપના જે આશ્રો થાય છે એમના કારણપણારૂપ પરિણમતું નથી. આત્મ કોઈ કાળે કદી પણ એને કહ્યું ને કોઈ પણ કાળે ભૂત ભવિષ્યને વર્તમાન કોઈ પણ કાળ જો પાંચમો છઠ્ઠો કાળ લો ભૂત ભવિષ્ય વર્તમાન કોઈ પણ કાળે નાયક પરમાત્મા એની દશામાં રાગ થાય ત્યારે રાગના કારણપણે એ દ્રવ્ય થતું નથી. રાગનું કારણ આત્માનો સ્વભાવ નથી. પછી એમાં પ્રશ્ન છે કે આત્મા કારણ નથી તો એનું ઉપાદાન કારણ કોણ ને જીવિત કારણ કોણ, બધો પ્રશ્ન ઘણો કર્યો છે. આમાં ખુલાસો પણ ઘણો છે. રાજવંશી જૈન ધર્મ ના મરણી 400 વર્ષ પહેલા અનુભવી થયા છે, ગ્રહસ્થી હતા અને આ કળશિકા ઉપરથી સમયસર નાટકની રચના બનારસીદાસે કરી છે. એ બનારસીદાસને આ રાજબલની કળશિકા સમય દર્શનમાં હેતુ છે. સમયસર કારણ થાય એને કહ્યું છે. એવા આ શાસ્ત્રમાં આ સંસ્કૃતનો આ અર્થ શબ્દ શબ્દાર્થ થાય એ શબ્દાર્થ ઉપર ન જાતા એના ભાવાર્થ ઉપર યાચિકા છે. એનો ભાવ આત્માનો અનુભવ 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 અનુભવની સિદ્ધાંતા ત્યાં શાસ્ત્ર થાય અનુભવની ભક્તિ હોય એ છે કે આ રાગ ઉત્પન્ન થાય છે એનું કારણ આત્મા તારો તારા પરિણામનું કારણ તારો આત્મા નથી. કારણ પૂછું છે હું તને કારણ કહું છું એ જો તારા લક્ષમાં આવશે તો હું કારણ નથી પરિણામ થાય છે ખરા પર્યાયમાં અજ્ઞાની જીભ કબૂલ કરે છે છતાં સકાયનું કારણ પરમાત્મા થતો નથી, કશાયની રચના પરમાત્મા કરતો નથી, રાગને રચે એવો ગુણ કોઈ આત્મામાં નથી. આત્માનો સ્વભાવ નથી કે રાગની રચના કરે. તો રાગ તો થાય છે તો એનું કારણ અને શાંતિથી સામર કહીશ, ઉપાદાન કારણ પણ કહીશ, નિમિત્ત કારણ પણ કહીશ, તને સમાધાન થઈ જશે. સમાધાન થવાનું કારણ શું છે અને સમાધાન થશે એમ અમે જાણી લીધું છે. સમાધાન ક્યાં પેલા? હા, અને સમાધાન શું નથી પણ તને સમાધાન થશે એમ અમે જાણી લીધું છે. કેમ કે તે નમ્ર થઈને પ્રશ્ન પૂછ્યો છે, હે સ્વામી, હે પ્રભુ, હું પૂછવા આવ્યો છું એ પણ ચેતન શોધીને આવ્યો છું, અને મને સાચો જવાબ આપની પાસેથી મળશે એમ આપના પ્રત્યે શ્રદ્ધા રાખીને પ્રશ્ન પૂછું છું. આટલી બધી તો પૂછનારની લાયકાત છે અને એ આત્મજ્ઞાની ગુરુને ઓળખે પૂછે છે, પ્રભુ આપ મને કહો કે આ મારી દશામાં અનાદિ કાળથી રાગ અને દુઃખ એનું ફળ આવ્યા કરે છે નિરંતર, તો એનું ઉપાદાન કારણ કોણ ને નિમિત્ત કારણ કોણ છે? કે તારો ભગવાન છે આત્મા ત્રિકાળીરણ ગુણાત્મક ભીલ ભગવાન પરમાત્મા છે કોણ છે? એ રાગ નું કારણ થતો એ રાગ ના કારણ થઈને પરિણમતો નથી, રાગ નો કરતા થઈને એ આત્મા પરમે રાગ ને રચે એવો આત્મા નો સ્વભાવ પોતા સ્વરૂપની જે રાગ ની સ્વરૂપ શુદ્ધ નામ તેમના કારણ પણ આનું પરિણમતું નથી. પછી ગાથામાં કહ્યું છે કે આ જ્ઞાય ભાવ જે છે તે સુભાષુ ભાવ જે નવા પુન પ્રકૃતિના બંધનું કારણ થાય છે. નવી પુન પ્રકૃતિ બંધાય છે પાપ પ્રકૃતિ, એનું જે કારણ સુભાષુ ભાવ થાય છે તેના સ્વભાવ રૂપે ન્યાય ભાવ થતો નથી, પરંતુ નથી જરૂપે થતો નથી આત્મા એમ કે છે. અવસ્થા જ્યાં સુધી પર્યાયમાં હોય ત્યાં સુધી તો આત્મા વિદ્યાત્મના પરિણામને કારણ તેને પરણે, અને જ્યારે સમ્યક પ્રસંગ પ્રગટ થાય ત્યારે એ આત્મા કારણ થતું હતું પૂર્વે એ બંધ થઈ જાય છે. હવે એ કારણ થતું નથી કેમ નથી? સમ્યક પ્રસંગ પ્રગટ હો કે ન હો, વિદ્યાત્મના પરિણામ પ્રગટ હો કે ન હો, પણ સર્વકાળમાં આત્મા ત્રણે કાળે તે રાગના કારણ રૂપે થતો નથી, પરિણમતો તું તારા આત્માને કારણ ન માન. તો મને તમે કારણ ગોતો ગોતી આવો, કારણનો પ્રશ્ન પૂછો, કાર્ય તો મને ખબર છે, રાગ તો મારી દિશામાં થાય તું સ્વીકારજો, પણ મને ખરેખરું કારણ કોણ છે રાગની ઉત્પત્તિ નું ઉપાદાન કારણ એ મને હજી મળતું નથી. એવો સુંદર પ્રશ્ન છે ઉકેલ આવી સંસાર થયો છે. ભાવાર્થમ છે કે દ્રવ્યના પરિણામનું કારણ બે પ્રકારનું છે, દ્રવ્ય છે એનું થાય છે પરિણમન, સર્વથા આત્મા અપરિણામી છે એમ નથી, એનું પરિણમન સમયે સમયે થયે, દ્રવ્યનું પરિણામ તો થયા કરે છે. દ્રવ્યના પરિણામ નું કારણ, દ્રવ્ય નું કારણ નહીં. શું કહ્યું? દ્રવ્ય છે એમાં થાય છે પરિણામ. એ પરિણામ નું કારણ બે પ્રકારે છે. પરિણામ થાય છે એના કારણ એક કાર્યમાં બે કારણ છે, ઉપાદાન કારણ ને નિમિત્ત કારણ. આ ઉકેલ કરવાનો ફળ છે. વૃક્ષ પડ્યો હોય તો ઉકેલ આવી જાય એવું ફળ અમૃત થી ભરેલા ફળો છે. સાક્ષાત અમૃત દિવસથી અમૃત આચાર્ય અમૃત ભરેલા કે પ્રભુ આ મને, હે સ્વામી, આ રાગ ઉત્પન્ન થાય છે એનું ઉપાદાન કારણ ને નિમિત્ત કારણ બતાવો. કૃપા કરી તો કહે છે દ્રવ્યના પરિણામ નું કારણ બે પ્રકારનું છે. એક ઉપાદાન કારણ, પરિણામ નું એક ઉપાદાન કારણ, અને એક પરિણામ નું બીજું નિમિત્ત કારણ. ઉપાદાન કારણ એટલે સ્વશક્તિ જેમાં હોય એને ઉપાદાન કારણ કહેવાય, અને જે નિમિત્તપણે સહચર બાહ્ય પદાર્થ હોય એને નિમિત્ત કારણ કહેવામાં આવે છે. એક ઉપાદાન કારણ ને નિમિત્ત કારણ બે કારણ છે. કાર્યની નિષ્પત્તિમાં, કાર્યની ઉત્પત્તિ નિષ્પત્તિમાં બે કારણો ભગવાને જોયા છે. એક ઉપાદાન કારણ ને નિમિત્ત કારણ. એક ઉપાદાન કારણ તો જવાબ આપી દીધો છે કે ત્રિકાળી ઉપાદાન કારણ તો એ કાર્ય નું કારણ હતું. ઉપાદાન કારણ એટલે હવે ઉપાદાન કારણ નિમિત્ત કારણ ની વ્યાખ્યા કરતા છઈ દ્રવ્યમાં લાગુ પડીને પછી એમાં જીવ ઉપાદાન કારણ એટલે દ્રવ્યમાં ઉપાદાન કારણ એટલે દ્રવ્ય નહીં. રાગનું ઉપાદાન કારણ ભગવાન આત્મા નથી, પણ દ્રવ્યમાં અંતર્ગર્ભિત છે પોતાના પરિણામ પર્યાય રૂપ પરિણામ શક્તિ. સગી દ્રવ્ય વાત કરે પેલા, પછી જીવ ની વાત ઉતારશે. જીવ અદભુત ચમત્કારિક વાત છે. આ ધિકારી ઉપાદાન ને ક્ષણિક ઉપાદાન જે બે જુદા, જેની દ્રષ્ટિમાં જુદા જ્ઞાન માં આવશે અનુભવ થશે. ધિકારી ઉપાદાન ને ક્ષણિક ઉપાદાન એક ખ્યાલ માં ના આવે તો એકતા ઉભી ટળે. ઉપાદાન એટલે કે દ્રવ્યમાં અંતર્ગર્ભિત છે પોતાના પરિણામ, પોતાના પરિણામ સમય સમય પ્રવાહ રૂપે અંદર માંથી શક્તિ ગતિ થાય છે. દ્રવ્યમાંથી પર્યાય બહાર આવે છે એના સકાળે સ્વ અવસરે જન્મ ક્ષણ છે ત્યારે, પણ એ જન્મ ક્ષણે પર્યાય આવે છે એ અંતર્ગર્ભિત શક્તિ રૂપે પરિણામની યોગ્યતા પડી છે. એ યોગ્યતા બહાર પ્રગટ થાય છે.
યોગ્યતા છે
પ્રતિમા અમારે આફ્રિકા મોકલી છે, બનાવી દો આટલા પૂછી ખોદવાની તૈયારી. એમાં એ પથ્થર માં અંતર્ગર્ભિત પર્યાય પરિણામ શક્તિ પ્રતિમા થી બહાર આવે એવી એને એની દ્રષ્ટિમાં
તમે મારા પરમાત્મા
મને તીર્થંકર પાસેથી જવાબ તો મળ્યો તો પણ તારી ત્યારે મારી યોગ્યતા સમજવાની નહોતી એટલે સમજી શકો નહોતો, પણ હવે મને એમ લાગે છે આ મારી યોગ્યતાનું પણ મને જ્ઞાન થઈ ગયું છે. મારી યોગ્યતાનો મને ખ્યાલ આવ્યો છે કે આપ ભલે છદ્મસ્ત ગુરુ છો તો પણ આપ મને કહેશો અને મને જરૂર સમજાય. શંકર ભગવાન પાસે ન સમજો પણ આજે સમજી શકીશ. હે સ્વામી, અહો સ્વામી, ત્યાંથી તો ગુરુદેવ ફરમાવતા હતા કે તીર્થંકર ની સભામાં આમ જાણે જરૂરિયાત થઈ છે સાંભળે ગણધર કે છે કે અમે કાંઈ જાણતા ક્યાં કેવળ જ્ઞાન ને ક્યાં અમારું કર્મ સ્વરૂપ
હવે એના બે પ્રકાર પાડીને આ